એકત્રા ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની શ્રેષ્ઠ કૃતિઓનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
ગ્રંથસારમાં આપનું સ્વાગત છે. આજે આપણે એક રસપ્રદ અને કહી શકાય કે થોડી અસ્વસ્થ કરી દેતી નવલકથા પર વાત કરવાના છીએ.
હા, એરિક પુચનરની ડ્રીમ સ્ટેટ, જે 2024માં આવી.
બરાબર. પુચનર આમ તો જાણીતા છે એમની શૈલી માટે, એકદમ તીક્ષ્ણ ગદ્ય અને પાત્રોનું મનોવૈજ્ઞાનિક ઊંડાણ.
હા, અને ખાસ કરીને કૌટુંબિક જીવનની જે જટિલતાઓ છે, એમના સંબંધો છે, એના પર એમનું ધ્યાન હંમેશા રહ્યું છે.
અને ડ્રીમ સ્ટેટ એનું ઉત્તમ ઉદાહરણ છે. એમાં સાહિત્યિક ગલ્પ તો છે જ, પણ સાથે સાથે એક મનોવૈજ્ઞાનિક થ્રિલરનો અનુભવ પણ થાય છે.
બરાબર. વાર્તા આપણને લઈ જાય છે દક્ષિણ કેલિફોર્નિયાના એક, આમ જુઓ તો ખૂબ સુંદર લગતા ઉપનગરમાં,
જ્યાં એક પરિવાર રહે છે. લ્યુક, જે થેરાપિસ્ટ છે, એની પત્ની જુલિયા, જે કલાકાર છે, અને એમના બે બાળકો.
ઉપરથી બધું એકદમ પરફેક્ટ લાગે, પણ પછી એન્ટ્રી થાય છે જુલિયાના પિતા જ્યોર્જની.
અને જ્યોર્જ કોઈ સામાન્ય પિતા નથી. એ ભૂતકાળમાં એક કુખ્યાત સંપ્રદાયના નેતા રહી ચૂક્યા છે, અને એમના આવવાથી પરિવારની જે શાંતિ છે એ ભાંગી પડે છે.
એટલે આજે આપણે આ જ વાર્તા, એના પાત્રો, એમના મનની સફર, અને ખાસ તો પેલો મુદ્દો, પેઢીઓ સુધી ચાલતો આઘાત, જેને જનરેશનલ ટ્રોમા કહેવાય, એના પર ઊંડાણપૂર્વક વાત કરીશું.
ચોક્કસ. તો શરૂઆત કરીએ.
વાર્તાની શરૂઆત ખરેખર ખૂબ જ સુંદર રીતે થાય છે. પેલું દક્ષિણ કેલિફોર્નિયાનું વાતાવરણ, તડકો, બધું.
હા, એકદમ પરફેક્ટ ફેમિલી જેવું ચિત્ર. લ્યુક, જે હંમેશા બધું વ્યવસ્થિત રાખવા માંગે છે, તર્કમાં માને છે,
અને પરિવારને સુરક્ષિત રાખવાનો પ્રયત્ન કરે છે.
બીજી બાજુ જુલિયા છે, કલાકાર. એનામાં એક સંવેદનશીલતા છે, પણ સાથે જ એના ભૂતકાળનો એક પડઝાયો.
એ હંમેશા એની સાથે હોય એવું લાગે. એમની વચ્ચે એક પ્રકારનું નાજુક બેલેન્સ છે, જે જાળવી રાખવામાં આવ્યું છે.
બરાબર. અને આ જ બેલેન્સ, આ જ નાજુક સંતુલન જ્યોર્જના આવવાથી ખોરવાઈ જાય છે.
હા, કારણ કે જ્યોર્જ એ માત્ર પિતા નથી, એ ખૂબ પ્રભાવશાળી છે અને ચાલાક પણ.
જેને આપણે કહીએ ને નાર્સિસિસ્ટ, મતલબ પોતાની જાત સિવાય બીજું કંઈ દેખાય જ નહીં, બીજાની લાગણીઓનો ઉપયોગ કરવો પોતાના ફાયદા માટે.
અને એનો ભૂતકાળ પણ, અશાભ્રમ નામનો સંપ્રદાય. જુલિયાનું બાળપણ ત્યાં વીત્યું છે, અને એ ખૂબ જ આઘાતજનક રહ્યું છે.
એટલે એનું આવવું એ જાણે ભૂતકાળનું પાછું આવવું છે, મહેમાન બનીને નહીં, પણ એક પડછાયા તરીકે.
અને ઘરમાં તરત જ ટેન્શન શરૂ થઈ જાય છે.
હા, લ્યુક એ તો થેરાપિસ્ટ છે, એટલે એની નજર
પારખી જાય છે.
હા, એ જ્યોર્જની અસલિયત જોઈ શકે છે, એને ડર લાગે છે, પણ જુલિયાનો શું?
જુલિયાની સ્થિતિ બહુ અટપટી છે. એના મનમાં ગુસ્સો છે, ડર છે, પણ ક્યાંક ઊંડે ઊંડે પિતા માટે કંઈક
એક ખેંચાણ, સ્વીકૃતિની આશા.
હા, કદાચ એવું જ. અને આજ જે અંદરનો સંઘર્ષ છે ને, એ જ જ્યોર્જ માટે ઘરમાં જગ્યા બનાવે છે. મને તો લાગે છે કે આજ ક્ષણથી બધું બગડવાનું શરૂ થાય છે.
ચોક્કસપણે. લ્યુક નથી ઇચ્છતો, પણ જુલિયાના કારણે જ્યોર્જ થોડા દિવસ રહેવા આવી જાય છે.
અને શરૂઆતમાં તો એ પોતાનો બેસ્ટ દેખાવ કરે છે, એકદમ આદર્શ દાદા.
હા, બાળકોને વાર્તાઓ કહે, રમતો રમાડે, જુલિયાની કલાના વખાણ કરે, લ્યુકની પણ તારીફ કરે, ઘરકામમાં મદદ કરે.
એકદમ નમ્ર, મદદગાર વૃદ્ધ. બાળકો તો ફિદા થઈ જાય એના પર. એ જાણે એક જાદુ પાથરી દે છે.
પણ આ બધું
ઉપર છલ્લું છે. ધીમે ધીમે, ખૂબ જ ચાલાકીથી, એ લ્યુકને ઓછો આંકવાનું શરૂ કરે છે.
પતિ પત્ની વચ્ચે જે નાની મોટી વાતો હોય એને હવા આપે છે. એવી રીતે બોલે કે જાણે લ્યુક થોડો કઠોર છે, જુલિયાને સમજતો નથી.
અને પોતે કેટલો સમજદાર છે, કેટલો ભોળો છે, એવું બતાવે. જાણે કોઈ ધીમે ધીમે મકાનના પાયા ખોદી રહ્યું હોય.
અને આ જ વાત સૌથી ડરાવણી છે. જે ઘર સુરક્ષાની જગ્યા હોવી જોઈએ, એ જ અંદરથી તૂટવા લાગે છે.
હા, પૂછનાર એ જ બતાવે છે કે પેલો પરફેક્ટ ફેમિલીનો આઈડિયા કેટલો પોખળ હોય છે. ઘણીવાર
એ ફક્ત અણગમતા સત્યોને છુપાવીને જ ટકામી રખાયો હોય છે.
અને જ્યોર્જનું આવવું એ દબાયેલા સત્યો પરનો પેલો ઘા છે.
પછી તો દિવસો અઠવાડિયામાં ફેરવાઈ જાય છે.
અને જ્યોર્જ હવે મહેમાન નથી રહેતો, એ ઘરનો એક ભાગ બની જાય છે, જાણે એ જ બધું ચલાવી રહ્યો હોય.
એની ચાલાકી હવે વધુ સ્પષ્ટ થાય છે. એ જુલિયાની પેલી અશાભ્રમની યાદો સાથે રમત શરૂ કરે છે.
હા, જે ખરાબ યાદો હતી, શોષણની, ભયની, એને એ નવો રંગ આપે છે. કહે છે કે એ તો આધ્યાત્મિક અનુભવો હતા, પિતા પુત્રીનો ખાસ સંબંધ હતો, જાદી હતો.
અને જુલિયા પર આની અસર થાય છે,
ઊંડી અસર. લ્યુક બિચારો લાચારીથી જુએ છે કે એની પત્ની જાણે પીગળી રહી છે, એના પિતાની વાતોમાં આવી રહી છે.
એ ભૂતકાળના એવા વર્ઝનને સ્વીકારવા માંડે છે જે ઓછું દુઃખદાયક છે, વધુ સ્પેશિયલ છે.
જાણે આખું કુટુંબ એક ડ્રીમ સ્ટેટમાં સરી રહ્યું છે, એક સામૂહિક વશીકરણમાં, જે જ્યોર્જે બનાવ્યું છે.
આ ગેસ લાઇટિંગ શબ્દ અહીં બરાબર બંધ બેસે છે નહીં.
બિલકુલ, કોઈને એવી રીતે ભ્રમમાં નાખવા કે પોતાની જાત પર જ શંકા કરવા લાગે, પોતાની યાદો પર, પોતાની સમજ પર.
જ્યોર્જ આ જ કરે છે જુલિયા સાથે. એનું ભૂતકાળ ફરીથી લખે છે. અને જુલિયાની પેલી જે ઈચ્છા છે ને, પિતાનો પ્રેમ પામવાની, એનો જ ઉપયોગ કરે છે. એને એ ખોટા ઇતિહાસ પર વિશ્વાસ કરવા મજબૂર કરે છે.
માત્ર કેલિફોર્નિયા નથી, એ મનની ભ્રામક સ્થિતિ છે.
તમને કોઈ ખાસ પ્રસંગ યાદ આવે છે જ્યાં આ બધું એકદમ સ્પષ્ટ દેખાયું હોય?
હા, ઘણા છે. દાખલા તરીકે, લ્યુક જ્યારે પણ કોઈ નિયમ બનાવવાની કોશિશ કરે જ્યોર્જ માટે,
તો જ્યોર્જ વાતને એવી રીતે ફેરવી નાખે કે અંતે લ્યુક જ ખોટો સાબિત થાય, કઠોર અને ગેરવાજબી.
અને જુલિયા પણ મોટે ભાગે એના પિતાનો જ પક્ષ લીધી દેખાય.
અને જ્યારે લ્યુક જુલિયાને સમજાવવા જાય,
તો જુલિયા સીધો આરોપ મૂકે કે તું ઈર્ષા કરે છે, તું મારા ભૂતકાળને સમજતો નથી.
અને પેલું ફેમિલી ડિનરનું દ્રશ્ય,
ઓ, એ તો ખરેખર કંપારી છૂટી જાય એવું હતું. જ્યોર્જ શબ્દોથી જ લ્યુકને એના પોતાના ઘરમાં પારકો અને નીચો સાબિત કરી દે છે.
આ બધું લ્યુકને તોડી નાખે છે અંદરથી.
એની બુદ્ધિ કામ કરતી બંધ થઈ જાય છે, એ શંકાશીલ બની જાય છે, પેરાનોઇડ જેવો થઈને જ્યોર્જના ભૂતકાળને ખોદવાનું શરૂ કરે છે. પણ એનાથી
જે જુલિયાથી વધુ દૂર થઈ જાય છે. જુલિયાને લાગે છે કે લ્યુક એના પર વિશ્વાસ નથી કરતો, એના પિતાની જાસૂસી કરે છે.
આજે લ્યુકનું પરિવર્તન છે ને, એ બહુ મહત્વનું છે.
હા, જે માણસ બીજાના મન વાંચતો હતો, એ પોતાના જ ઘણમાં ચાલી રહેલા આ મનોવૈજ્ઞાનિક યુદ્ધ સામે હારી રહ્યો છે.
એ બતાવે છે કે તર્કની પણ એક લિમિટ હોય છે, ખાસ કરીને જ્યારે સામનો આવી ઊંડી ભાવનાત્મક ચાલાકી સાથે હોય.
શું તર્ક હંમેશા જીતી શકે આવી સ્થિતિમાં? પુસ્તક આ સવાલ ઉભો કરે છે.
અને પછી વાર્તા એના ક્લાઇમેક્સ તરફ જાય છે,
તણાવ એકદમ ચરમસીમા પર.
હા, અને આવી વાર્તાઓમાં ઘણીવાર એવું બને છે ને કે બાળકો પર કોઈ મુસીબત આવે ત્યારે સત્ય બહાર આવે.
અહીં પણ કંઈક એવું જ થાય છે. એક એવી ક્ષણ આવે છે જ્યારે જ્યોર્જ પોતાનું નિયંત્રણ જાળવી રાખવા છેલ્લો પ્રયાસ કરે છે, અને એમાં
એનો અસલી ચહેરો ખુલ્લો પડી જાય છે. પેલો દયાળુ શાણો દેખાતો મોહરો ઉતરી જાય છે, અને પાછળ જે ઠંડી ગણતરીબાજ વ્યક્તિ છે એ દેખાય છે,
શૂન્યતા જેવી.
બરાબર. અને એ જ ઘડીએ જુલિયાએ પસંદગી કરવાની હોય છે.
પેલે કાલ્પનિક દુનિયા જે એના પિતાએ બનાવી છે, જે આકર્ષક છે પણ ઝેરીલી છે.
અને બીજી બાજુ લ્યુક સાથેનો એનો તૂટેલો પણ વાસ્તવિક પરિવાર.
એને ત્યારે સમજાય છે કે જેને પ્રેમ કે ખાસ સંબંધ સમજતી હતી, એ તો નિયંત્રણનું જ એક રૂપ હતું.
આ મુકાબલો પણ રસપ્રદ છે, કારણ કે હવે લ્યુક તર્કથી નથી લડતો.
ના, હવે માત્ર પોતાના પરિવારને બચાવવા માંગે છે, એકદમ આદિમ વૃત્તિથી.
હા, એની બુદ્ધિ, એની પ્રોફેશનલ સ્કિલ, બધું બાજુ પર. એ ફક્ત એક પિતા અને પતિ તરીકે લડે છે. કદાચ આ એના પાત્રના વિકાસની પણ પરાકાષ્ઠા છે.
સાચી વાત. અને પરિણામ,
જ્યોર્જને ઘરમાંથી કાઢી મુકાય છે, પણ વાર્તા ત્યાં પૂરી નથી થતી, સુખદ અંત નથી આવતો.
ના, કારણ કે પોતાની પાછળ જે ભાવનાત્મક નુકસાન કરી ગયો છે
એ બહુ ઊંડું છે. લ્યુક અને જુલિયા વચ્ચેનો વિશ્વાસ તૂટી ગયો છે, એને પાછો મેળવતા વર્ષો લાગશે.
પરિવાર બચી ગયો છે પણ બદલાઈ ગયો છે, પહેલા જેવો નથી રહ્યો.
હવે એમને પેલા અસલી આઘાતનો સામનો કરવો પડશે, જુલિયાના બાળપણનો અને આ નવો આઘાત.
અને સૌથી મોટો સવાલ, બાળકોને શું કહેશે એમના દાદા વિશે, એ ખરાબ માણસ વિશે?
આ અંતની જે અસ્પષ્ટતા છે ને, એ જ એની તાકાત છે. કોઈ સહેલી જીત નથી, વાસ્તવિકતાનો સ્વીકાર છે.
હા, એવું લાગે છે કે ભલે જ્યોર્જ જતો રહ્યો, પણ એણે જે ડ્રીમ સ્ટેટ બનાવ્યું હતું એના ડાગ રહી ગયા છે.
અહીં પેલી જનરેશનલ ટ્રોમાવાળી વાત પાછી આવે છે. એક પેઢીનો આઘાત કેવી રીતે બીજી પેઢીને અસર કરે છે.
પરિવાર હવે જાગી ગયો છે, પણ એક નવી, કદાચ વધુ પ્રામાણિક પણ વધુ પીડાદાયક વાસ્તવિકતામાં. તમને કેવો લાગ્યો આ અંત? નિરાશાજનક કે આશાસ્પદ?
મને લાગે છે કે અસ્વસ્થ કરનારો તો છે જ, પણ સાવ નિરાશાજનક નહીં. કારણ કે હવે ભ્રમ તૂટ્યો છે એટલે સાચી હિલિંગની, સાજા થવાની એક શક્યતા ઊભી થઈ છે, ભલે રસ્તો લાંબો હોય.
સારો મુદ્દો છે. ચાલો હવે મુખ્ય વિષયો પર થોડી વધુ વાત કરીએ. સૌથી મોટો મુદ્દો તો પેલો જ છે, પેઢીઓનો આઘાત અને એના ચક્રો.
હા, કેવી રીતે આઘાત વારસામાં મળે છે, અને માત્ર મોટી ઘટનાઓથી નહીં પણ પરિવારની અંદરના સંબંધો, ન કહેવાયેલી વાતો, દબાયેલી લાગણીઓ, એનાથી પણ આગળ વધે છે.
પૂછે નરે જ બતાવે છે કે આ ચક્ર તોડવું કેટલું જરૂરી છે અને કેટલું મુશ્કેલ. ભૂતકાળનો સામનો કર્યા વગર છૂટકો નથી.
અને જુલિયાનું પાત્ર આનું જીવતું જાગતું ઉદાહરણ છે. એના ડરમાં, એની ઈચ્છાઓમાં બધે જ એના બાળપણની અસર દેખાય છે.
અને એ અજાણતા જ એ જ પેટર્નને પોતાના પરિવારમાં લાવવાનું જોખમ ઊભું કરે છે. જાણે ભૂતકાળ પીછો નથી છોડતો.
બીજો વિષય છે આધુનિક કુટુંબની નાજુકતા.
હા, પેલો પરફેક્ટ ફેમિલીનો આદર્શ, શું એ પોતે જ એક ભ્રમ છે?
પેલું સુંદર કેલિફોર્નિયાનું સેટિંગ પણ જાણે આનું પ્રતીક છે. બહારથી બધું ચમકદાર, પણ અંદર
અસંતોષ, ડર, ખોટું બોલવું. જ્યોર્જ તો ફક્ત એ તિરાડોને મોટી કરે છે જે પહેલેથી હતી.
સાચી વાત છે. કદાચ એ પરફેક્ટ દેખાવાની કોશિશ જ એમને નબળા પાડે છે, કારણ કે તેઓ પ્રોબ્લેમ સ્વીકારવાની બદલે છુપાવે છે,
જે જ્યોર્જ જેવા માણસ માટે શોષણ કરવાનું સહેલું બનાવી દે છે, જાણે કાચનું ઘર હોય.
પછી આવે છે ચાલાકી અને માન્યતાનું સ્વરૂપ.
જ્યોર્જ દ્વારા લેખક આપણને મનોવૈજ્ઞાનિક ચાલાકીની આખી ટૂલકીટ બતાવે છે. ખુશામત કરવી, સહાનુભૂતિ મેળવવી, ગેસલાઇટિંગ, ભાગલા પાડો.
પણ સાથે એ પણ બતાવે છે કે લોકો શા માટે એનો શિકાર બને છે. આપણા બધામાં ક્યાંક હોય છે ને માનવાની ઈચ્છા, કોઈ તારણહાર મળી જાય, કોઈ સરળ જવાબ મળી જાય.
અને જ્યોર્જ આ જરૂરિયાતને બરાબર ઓળખે છે અને વાપરે છે. તમને જ્યોર્જની ચાલાકીનો કયો ભાગ સૌથી ભયાનક લાગ્યો?
મારા માટે તો જે રીતે એ બાળકોને ટાર્ગેટ કરે છે, એ પેલું વાક્ય રહસ્ય એ એક ખાસ પ્રકારનો પ્રેમ છે, એ સાંભળીને જ ઠંડી લાગી જાય.
હા,
એ ખાલી અત્યારે જ કંટ્રોલ નથી કરી રહ્યો, એ ભવિષ્યમાં પણ પોતાના ઝેરી વિચારો રોપી રહ્યો છે. અને બીજું, જે રીતે એ જુલિયાની સૌથી ઊંડી લાગણી, પેલી પિતાના પ્રેમની ઝંખના એનો ઉપયોગ કરે છે, એ ખરેખર ક્રૂર છે.
ચોક્કસ. અને આ આપણને લાવે છે સત્ય, સ્મૃતિ અને આત્મછેતરપિંડી પર.
આપણી યાદો કેટલી ભરોસાપાત્ર છે, શું કોઈ એક સત્ય હોય છે કે પછી બધું આપણે જે રીતે યાદ રાખીએ એના પર છે?
જુલિયાની ગુંચવાયેલી યાદો અને જ્યોર્જ જે રીતે એમાં ફેરફાર કરે છે, એ બતાવે છે કે ભૂતકાળ કેટલો ફ્લેક્સિબલ હોઈ શકે છે.
અને પરિવારો ઘણીવાર આવા સહિયારા પણ કદાચ ખોટા વર્ણનો પર જ ટકેલા હોય છે.
એ વિચારવું પણ ડરાવણું છે કે આપણી પોતાની યાદો પર આપણો કેટલો ઓછો કંટ્રોલ હોય છે.
હવે થોડી વાત વર્ણન શૈલીની. કોચનર મોટે ભાગે લ્યુકના પોઈન્ટ ઓફ વ્યૂથી વાર્તા કહે છે.
હા, નજીકનો ત્રીજો પુરુષ, એનાથી શું અસર થાય છે?
આપણને વાર્તા મોટાભાગે લ્યુકના વિચારો અને લાગણીઓ થ્રુ જ મળે છે, એટલે આપણને પણ એના જેવી જ મૂંઝવણ, એના જેવો જ ડર લાગે છે.
જાણે આપણે એના મગજમાં જ હોઈએ. આપણને પણ ખબર નથી પડતી કે જ્યોર્જ શું વિચારી રહ્યો છે, જુલિયા શું અનુભવી રહી છે. એનાથી સસ્પેન્સ વધે છે
અને એક પ્રકારની ક્લોસ્ટ્રોફોબિયા જેવી ફિલિંગ આવે છે, બંધિયારપણાની.
લેખક પેલું ધીમે ધીમે વધતા ભયનું વાતાવરણ પણ સરસ રીતે બનાવે છે.
હા, શરૂઆતમાં જે સામાન્ય લાગે છે એ ક્યારે થ્રિલરમાં ફેરવાઈ જાય ખબર જ ના પડે.
અને પેલું કોન્ટ્રાસ્ટ, બહાર ચમકતો તડકો અને ઘરની અંદરનો અંધકાર,
એ પણ બહુ અસરકારક છે. અને પ્રતીકોનો ઉપયોગ, ઘર પોતે જ એક મોટું પ્રતીક છે.
સુરક્ષાની જગ્યામાંથી પાંજરું બની જાય છે.
અને ડ્રીમ સ્ટેટ ટાઇટલના તો કેટલા બધા અર્થ. કેલિફોર્નિયા, પેલી ભ્રામક માનસિક સ્થિતિ, અમેરિકન ડ્રીમની ભ્રામકતા, યાદોની અસ્થિરતા.
લેખકે પૂર્વાભાસનો પણ ઉપયોગ કર્યો છે નહીં, પેલી જુલિયાની શરૂઆતની વાતો, બાળકોના ડ્રોઈંગ્સ.
હા, એ બધું આવનારા તોફાનના સંકેત આપે છે.
તમને એવું લાગ્યું કે આ કેલિફોર્નિયાનું સેટિંગ પોતે જ એક પાત્ર જેવું છે?
રસપ્રદ વિચાર છે. હા, કહી શકાય, કારણ કે એ ખાલી બેકડ્રોપ નથી, એક માનસિક લેન્ડસ્કેપ પણ છે.
પેલી સપાટી પરની ચમક અને અંદરની અસ્થિરતા,
પાત્રોની જેમ જ.
ચાલો હવે કેટલાક પેરાફ્રેઝ વિધાનો જોઈએ જે પુસ્તકનો સાર પકડે છે. પહેલું,
લ્યુક જે અન્ય લોકોના હૃદયને ઉકેલવા માટે પૈસા લેતો હતો, તેને ઠંડા ભય સાથે સમજાયું કે પોતાના ઘરમાં તે નિરક્ષર હતો. આ પ્રકારના અંધકાર માટે તેની પાસે કોઈ ભાષા ન હતી.
આ સીધું લ્યુકને લાચારી બતાવે છે. એની બધી આવડત અહીં નકામી થઈ જાય છે. તર્કની મર્યાદા.
બીજું, તેના પિતાને સાંભળીને જુલિયાને એક વિચિત્ર પ્રતિબંધિત ઉષ્મા અનુભવાઈ. તેણે અશબ્રમ વિશે ભૂખ અને ભયના સ્થળ તરીકે નહીં, પરંતુ પ્રકાશના રાજ્ય તરીકે વાત કરી, જ્યાં તે રાજકુમારી હતી. તેણીએ પોતાને સખત રીતે તેના પર વિશ્વાસ કરવા માંગતી જોઈ.
આ ગેસલાઇટિંગની અસર અને પીડિતની જટિલ મનોદશા દર્શાવે છે. પેલું આરામદાયક જૂઠાણું સત્ય કરતાં વધુ આકર્ષક લાગે છે. જુલિયાનો આંતરિક સંઘર્ષ.
અને ત્રીજું, જ્યોર્જે તેના પૌત્રને કહ્યું, એક રહસ્ય એક ખાસ પ્રકારનો પ્રેમ છે, ફક્ત આપણી વચ્ચેનું વચન, કોઈ પણ નિયમ કરતાં વધુ મજબૂત.
આ સીધું જ્યોર્જની મેથડ અને એના લાંબા ગાળાના ઈરાદા બતાવે છે. આગલી પેઢીને પણ તૈયાર કરી રહ્યો છે, સંપ્રદાયના સિદ્ધાંતોને પ્રેમનું રૂપ આપીને. ખરેખર ભયાવહ.
ડ્રીમ સ્ટેટ વાંચવાનો અનુભવ સહેલો નથી. વાચક સતત એક તણાવ અનુભવે છે.
હા, જાણે આપણે પણ એ ઘરમાં ફસાયા હોઈએ. લૂક માટે સહાનુભૂતિ થાય, ગુસ્સો પણ આવે એની લાચારી પર.
અને સૌથી ડરાવણી વાત એ છે કે ખતરો બહારથી નથી, અંદરથી છે, પરિવારમાંથી જ.
એવા ભયને સ્પર્શે છે કે શું આપણે આપણા સૌથી નજીકના લોકોને ખરેખર ઓળખીએ છીએ? શું આપણું ઘર જ સૌથી અસુરક્ષિત હોઈ શકે?
આ નવલકથા લાંબો સમય મનમાં રહી જાય એવી છે. આપણને પોતાના પરિવારો વિશે, ભૂતકાળ વિશે, આપણે જે સત્યો છુપાવીએ છીએ એના વિશે વિચારતા કરી મૂકે છે.
અને દુષ્ટતાના સ્વરૂપ વિશે પણ, કે એ ઘણીવાર કેટલું શાંત, કેટલું ધીરજવાન અને કેટલું પરિચિત દેખાય છે.
ડ્રીમ સ્ટેટ બતાવે છે કે આપણું સામાન્ય જીવન કેટલું નાજુક હોઈ શકે છે અને મનોવૈજ્ઞાનિક ચાલાકી સામે આપણે કેટલા સંવેદનશીલ હોઈ શકીએ છીએ.
એક શક્તિશાળી ચેતવણી છે કે અંધકાર ઘણીવાર પ્રકાશમાં છુપાયેલો હોય છે.
આ નવલકથા આપણને શીખવે છે કે કેવી રીતે ઊંડાણમાં દબાયેલો, જેનો સામનો નથી થયો, એવો આઘાત પેઢીઓ સુધી પરિવારોને અંદરથી કોરી ખાય છે, ઘણીવાર શાંતિના મહોરા પાછળ.
અને એ પણ કે સાચી સુરક્ષા અને સાચું જોડાણ કદાચ એ ભમણાઓ અને જૂઠાણા તૂટ્યા પછી જ શરૂ થાય છે, ભલે એ પ્રક્રિયા ગમે તેટલી પીડાદાયક કેમ ન હોય.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.